તારીખ 30/7/1994 શ્રીમદ રાજચંદ્ર પિપરાંગ 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
શરૂ થાય છે અહીંયા જે જે મોક્ષો આત્માનો નિર્ણય કરવામાં નિશ્ચય કરવામાં આત્માની ઓળખાણ કરવામાં ભૂલ કરે છે એ કયા કારણથી ભૂલ કરે છે એ વિષય આ પોસ્ટકાર્ડમાં નિરૂપણ કરેલો છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ઓઘસંગના અને અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ્તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. લાંબુ વચનામૃત છે, આપણે એક એક વાત ઉપર સ્વાધ્યાય કરશું કે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં શું કહે છે અહીંયા કે આત્મા એ કોઈ કલ્પનાનો વિષય નથી, કલ્પના કરવાનો કોઈ વિષય નથી, પણ આત્મ સ્વરૂપ સંબંધી વિચારતા વિચારતા કલ્પના થઈ જાય છે. આત્મા અરૂપી પદાર્થ છે તેથી તે કોઈ ઇન્દ્રિયનો વિષય નથી, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. જે 5 ઇન્દ્રિયો છે એ રૂપી પદાર્થોને જાણવા માટે સક્ષમ છે, એની જે ક્ષમતા છે યોગ્યતા છે એ રૂપને રસને ગંધને વર્ણને શબ્દને જાણવાની છે. ત્યારે આત્મામાં એવું કાંઈ નથી, રૂપી પદાર્થ છે. મન વડે આત્માની કલ્પના કરવાથી પણ આત્મ પદાર્થ જ્ઞાનમાં આવતો નથી કે અનુભવમાં આવતો નથી. તો આત્મ પદાર્થનો નિર્ણય કરવા માટે શું કરવું જોઈએ અહીંયા એ વિષયનું પ્રતિપાદન નથી કર્યું, પણ કેમ ઉલટો નિર્ણય કલ્પના થઈ જાય છે એનું પ્રતિપાદન ચાલ્યું છે. 751માં એ વાત અવશ્ય કરી છે કે પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે ત્યારે આત્માની ઓળખાણ થાય છે, જેને બીજું સંકેત કહ્યું છે. એ અનુભવાંશ છે એ વેદન અંશ છે, વેદન અંશથી આત્મા ગ્રહણ થાય છે, આત્માનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. એમ ન થાય તો એમ થવાને બદલે એ પ્રકારના પરિણામના અભાવને લીધે આત્માને મન દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે કલ્પવામાં આવે છે. અને એ કલ્પના છે એ થવાનું કારણ શું એનું નિરૂપણ અહીંયા કર્યું છે. આત્માનો યથાર્થ નિશ્ચય થવાને બદલે કલ્પના થઈ જાય છે. કેમ એમ થાય છે? કલ્પના કરવી નથી છતાં કેમ થાય છે? કે એમ કરવામાં વડે વિચારવામાં લોકસંજ્ઞા એક કારણ છે, ઓઘસંજ્ઞા એક બીજું કારણ છે, અને અસત્સંગ એ ત્રીજું કારણ છે. એમ 3 કારણો છે. આ 3 કારણો વિશેષ પ્રકારે વિચારવા યોગ્ય છે. લોકસંજ્ઞા કોને કહેવી, લોકસંજ્ઞાના પરિણામ કેવા હોય, ઓઘસંજ્ઞાના પરિણામ કેવા હોય, અને અસત્સંગમાં રૂચિવાળા પરિણામ કેવા હોય એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આત્મ સ્વરૂપની ઓળખાણ ન થાય એની કલ્પના થાય જે દર્શન મોહની તીવ્રતા અથવા મિથ્યા દર્શનની ગાઢતા થઈને ગ્રહિત મિથ્યા દર્શનમાં લઈ જાય છે. આત્મ સ્વરૂપ એ પરમ પ્રયોજનનો વિષય છે. પ્રયોજનભૂત વિષયમાં બુદ્ધિપૂર્વક અન્યથા કલ્પના થવી તેને ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. અગ્રહિત મિથ્યાત્વ અનાદિથી બધા જીવને છે, પણ જીવ મનુષ્ય ગતિમાં આવે છે ત્યારે એની જવાબદારી વધે છે. ચાર ગતિમાં મનુષ્ય ગતિ છે એ મોક્ષ પામવા માટે, મોક્ષ માર્ગ પામવા માટે બહુ સાનુકૂળ પરિસ્થિતિ છે. એ બીજી ત્રણ ગતિ કરતાં ઊંચી ગતિ છે, પણ ત્યાં ભૂલ થવાની શક્યતાઓ પણ વિશેષ છે. જેમ ઊંચી પાયરી છે ચાર ગતિમાં, તો જવાબદારી પણ ઊંચી પાયરી વાળાની વધારે હોય છે, નીચેવાળાની જવાબદારી ઓછી હોય છે હંમેશા. એ રીતે અહીંયા પણ મનુષ્યપણામાં જો મોક્ષ માર્ગને ગ્રહણ કરવામાં જીવ કાંઈ પણ પ્રકારની બેદરકારી રાખે, સાવધાની અને કાળજીથી ન વર્તે, અત્યંત કાળજીથી વર્તવું જોઈએ એમ ન વર્તે, તો મોક્ષ માર્ગ પામવાને બદલે ઉલટો ગ્રહિત મિથ્યા દર્શનમાં ચાલ્યો જાય. જે 680માં કૃપાળુદેવે કહ્યું કે હે ભૂતકાળની ભ્રમણામાં ભટકતા જીવો, વર્તમાનના મહાવીરને ભૂલીને ભૂતકાળના મહાવીરને કાં શોધો છો? તો એ કોને કહ્યું? કે જે મહાવીરને શોધતા હતા એને કહ્યું. વેપાર ધંધોને કારખાનાવાળાને સંબોધન નથી કર્યું, કોને સંબોધન કર્યું છે? ચૈત્ર સુદ 13 હતું, મહાવીર સ્વામીનો જન્મદિવસ, જન્મ કલ્યાણક દિવસ હતો, અને એ વખતે જે રથયાત્રા ચાલી એમાંથી એમને વિચાર આવ્યો કે આમ જય મહાવીર કરે છે, પણ ખરેખર તો વાત કોઈ બીજી છે, આની અંદર ઉલટાને ભટકે છે, આ બીજી જગ્યાએ ભટકે છે, સાચી જગ્યા છોડીને ઉલટી જગ્યાએ ભટકે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને, એમાં પણ ભ લીધો છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને પછી ભ લીધો છે. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? કે ન થઈ શકે એને, ઉલટાનું એ બીજે રસ્તે ચડી જાય છે. કેમ? કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી, અહીંયા જુઓ કલ્પના શબ્દ વાપરો છે, પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પીને, મોક્ષ માર્ગને પણ કલ્પે છે અને આત્મસ્વરૂપની પણ કલ્પના કરે છે. વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં, આ ધર્મના ઉપાયો વિવિધ છે, અનેક પ્રકારના ધાર્મિક ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણીને નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. નિષ્કારણ કરુણાથી અમારું હૃદય રડે છે, અરે રે બિચારા, ઉલટાના માર્ગના બદલે ઉન્માર્ગમાં ભટકી પડે છે. માર્ગ પામવાને બદલે ઉન્માર્ગમાં જવું એમાં કલ્પના થાય છે. એ કલ્પના કેમ થઈ જીવને? એના ત્રણ કારણો છે. એક લોકસંજ્ઞા છે, એ બહુ મોટું કારણ છે. બીજા પત્રોમાં તો એ લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર કહ્યું છે એમણે. કેવું કહ્યું છે? કાળકૂટ ઝેર કહ્યું છે. લોકસંજ્ઞા એટલે શું? લોકોની નજરમાં ધર્મ, ધાર્મિક પ્રતિષ્ઠા, ધાર્મિક સ્થાન જાળવી રાખવું લોકોની નજરમાં, એવી જ એક જીવની વૃત્તિ, તેને લોકસંજ્ઞા કહેવાય છે. હું આમ કરીશ તો લોકોને સારું લાગશે, સમાજને સારું લગાડવા માટે જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવી તે લોકસંજ્ઞા છે. લોકોની નજરમાં પોતાનું ધાર્મિક સ્થાન ટકાવી રાખવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે લોકસંજ્ઞા છે. આત્મકલ્યાણનું ધ્યેય નહીં હોવાને લીધે આવી એક પ્રવૃત્તિ જીવથી જાણે અજાણે થઈ જાય છે. એ લોકસંજ્ઞાની પ્રવૃત્તિ જીવને આત્મ સ્વરૂપનો વિચાર કરતા કરતા કલ્પના એ ચડાવી દે છે. કેમ કે આત્મ સ્વરૂપ તો આત્મકલ્યાણ અર્થે વિચારવાનું હતું, એના બદલે લોકોની દ્રષ્ટિને મુખ્ય રાખીને વિચાર્યું. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરતા લોકો ઉપર પ્રભાવ પાડવો, ઠીક, પછી શાસ્ત્ર વાંચન કરનારની જવાબદારી વધારે આવે છે એમાં. પછી શાસ્ત્ર વાંચન એવી રીતે કરવું ને કે સાંભળવા વાળા ઉપર પ્રભાવ પડે, બિલકુલ નહીં. આત્મકલ્યાણ કેવી રીતે થાય? આત્મકલ્યાણના દ્રષ્ટિકોણને સાધ્ય કરીને, મુખ્ય કરીને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવી ઘટે છે, નહીં તો લોકો ઉપર પ્રભાવ પાડવા માટે દાન દેવું કે શાસ્ત્ર વાંચવું કે ભક્તિ કરવી કે કોઈ પણ ધાર્મિક ક્રિયા લોકોમાં ગણાવવા માટે કરવી, તેમાં આત્મકલ્યાણના દ્રષ્ટિકોણનો સદંતર અભાવ છે. અને એને કૃપાળુદેવ કાળકૂટ ઝેર કહે છે. એની જગ્યાએ એક 516 પત્રમાં એવા અભિપ્રાયથી, એવા આશયથી વાત ચાલી છે કે જીવે અત્યાર સુધી જે કાંઈ ધાર્મિક ક્રિયા કરી છે તે લોકસંજ્ઞાએ જ કરી છે, આત્મકલ્યાણના દ્રષ્ટિકોણથી નથી કરી, પણ લોકસંજ્ઞાએ કરી છે. છેલ્લે 516 પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી લીટી છે, જો એમ ન કરવામાં આવે તો. એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. શું કે છે? વ્યવસાય આદિ ઉદય કાર્યોમાં રૂચિથી પ્રવર્તે છે એવા જીવને એ રુચિ વિલય થવા યોગ્ય છે, એવી રુચિ છોડવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો ઘણું કરીને એમ લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિશે થઈ નથી. અથવા તો અહીંયા લખ્યું છે, આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. લોકસંજ્ઞાએ કલ્યાણ કરવું છે, કોઈ દિવસ ન થાય પણ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા કે ભાવના ઘટતી નથી. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. એક જીવ છૂટે છે, એક જીવ બંધાય છે અને સરખા પરિણામ હોય એવું કદી ન બને. બંનેના પરિણામ વિરુદ્ધ જાતિના છે. પ્રવૃત્તિ ભલે ઉપર ટપકે સરખી લાગતી હોય, હવે કેમ કલ્પના થાય લોકસંજ્ઞાથી વિચારતા? કે લોકો ઉપર પ્રભાવ પાડવા માટે કોઈ નવી વાત કલ્પિત ઉપજાવવાનો પ્રકાર બની જાય છે કે આત્મા આવો છે ને આત્મા આવો છે. પણ યથાર્થ રીતે અંતરશોધથી પોતાનું અંતતત્વ સ્વરૂપ પરમાત્મ તત્વ કેવું છે એવું લોકસંજ્ઞાના પરિણામમાં સદંતર રહેતું નથી. એટલે આ વિષયની અંદર વિશેષપણે કાળજી રાખવા યોગ્ય છે કે આ જીવ લોકોને નજરમાં રાખીને કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ તો નથી કરતો ને. અત્યાર સુધી એમ થયું છે અને તેથી નિષ્ફળતા થઈ છે. જાણે અજાણે પણ જે સમાજનો પરિચય હોય છે એ સમાજમાં, એ સમાજ કિંમત કરશે કે નહીં, એ સમાજ શું કહેશે એ જાણે અજાણે એવી ભૂલ થાય છે. એ વાત ભૂલી જવામાં આવે છે કે હું એક માત્ર આત્મકલ્યાણ અર્થે આ ક્ષેત્રમાં મારો પ્રવેશ છે, એ વાત ભૂલી જવામાં આવે છે. તેથી લોકસંજ્ઞા થઈ જાય છે. એ લોકદ્રષ્ટિકો, લોકસંજ્ઞા જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, વચનામૃત છે ને, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતાવાળી હોય, ગમે તેવી પ્રકારની વિદવત્તાવાળી હોય, ગમે તે પ્રકારની હોય, એના પરિણામમાં આત્મશાંતિ નહીં આવે. પણ આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી ભલે નિર્વસ્ત્ર હોય, નિર્ધન હોય, ગમે તે પ્રકારની હોય, આત્મશાંતિ એનાથી ઉપરશે. એ લોકસંઘના એક ઝેર છે, અને જેમ ઝેરની બાટલીને અડી જવાય તો ત્રણ વખત હાબુથી ધોયા પછી જમવા બેસે. ઝેરી પોઈઝનની બાટલી હોય, દવાઓ આવે છે, જમવા બેસે ત્યારે ત્રણ વખત એને હાથ ધોઈ નાખે સરખી રીતે સાબુથી. કેટલી કાળજી રાખે છે, શરીર બચાવવું છે. અહીંયા આત્મા બચાવવાનો છે, કેટલી કાળજી રાખવી જોઈએ. હીરાનો વેપાર છે દુનિયામાં, બહુ કાળજીથી કરવો પડે છે, જરાક ભૂલ થાય તો મોટો ફેર પડી જાય. એને તોડવાના કાંટા પણ ઇલેક્ટ્રિક બેલેન્સ બધા ચાલે છે અત્યારે, અને એ છતાં એના છાબડાને હવા ન લાગવી જોઈએ, એટલે એના માટે એક બીજું કાચનું ઘર બનાવવું પડે છે. આટલી બધી સાવધાની શું કરવા, કે ફેર પડે છે મોટો. એના કરતાં વધારે આ ધર્મનો વ્યવસાય છે, ધર્મના ક્ષેત્રમાં એનાથી વધારે જવાબદારી અને કિંમતીવાળી ચીજ છે એમ સમજીને ચાલવું પડે છે. એમને એમ અધરથી ચાલી જાય તો લાભ થવાના બદલે નુકસાન થવાની પરિસ્થિતિ અહીંયા ઘણી છે, અત્યંત છે. એટલે એ વિષયમાં વિશેષ કાળજી રાખવા યોગ્ય છે, કે ક્યાંય લોકદ્રષ્ટિ તો મુખ્ય થતી નથી ને, એ વિશેષે કાળજી રાખવા યોગ્ય છે. ઓઘ સંજ્ઞા, ઓઘ સંજ્ઞા એટલે વગર વિચારીએ કોઈ પણ ક્રિયા કરવી, તેને ઓઘ સંજ્ઞા કહે છે. એક તો જાણે ક્રિયાકાંડમાં જે લોકો પીડ્યા છે સંપ્રદાયમાં, એ ઓઘ સંજ્ઞા એ ક્રિયા કરે છે. ચાહે તે ક્રિયા તપશ્ચરણ સંબંધીની હો, કે ચાહે તે ક્રિયા ભક્તિશાસ્ત્ર સ્વાધ્યાયાદીની હો, ઓઘ સંજ્ઞા એ જે થાય છે એમાં પણ આત્મ સ્વરૂપની કલ્પના થાય છે. વિચારતા વિચારતા કલ્પના થવામાં ઓઘ સંજ્ઞા ન રહે તેના માટે શું કરવું જોઈએ, આ એક વિચારણીય પ્રશ્ન છે. કેમ કે આત્મા એક અનુભવગમ્ય પદાર્થ છે, માત્ર વિચારગમ્ય પદાર્થ નથી. આત્મજ્ઞાન છે તે આત્માનું અનુભવ જ્ઞાન છે, પણ તે આત્માનું માત્ર વિચાર જ્ઞાન નથી. આમ હોવાને લીધે ઓઘ સંજ્ઞા જ્યાં સુધી વિચાર દશામાંથી અનુભવ પદ્ધતિની દિશામાં દાખલ ન થવાય ત્યાં સુધી ઓઘ સંજ્ઞા ટળે નહીં. કેમ કે વિચારની અંદર કાં આત્મ સ્વરૂપ વિશે અનુમાન કરવું પડે, ક્યાં તર્ક કરવો પડે, કાં યુક્તિ લગાવવી પડે, કાં ઉપમાથી નક્કી કરવું પડે, અને કાં શાસ્ત્ર કહે છે એમને માન્ય રાખી લેવું પડે, અને કાં તો ન્યાય ને લોજિકથી કાંઈ ને કાંઈ વિચારી લઈએ. પણ એ વિચારવામાં ઓઘ સંજ્ઞા એ કલ્પના થવાનો વિશેષ અવકાશ છે. તેથી તે ઓઘ સંજ્ઞા મટાડવા અર્થે આત્મા અનુભવગમ્ય પદાર્થ હોવાથી પોતાના પરિણામમાં જ્ઞાનમાં અનુભવ શું છે એ પ્રક્રિયાની અંદર અનુભવના પ્રયોગે ચડવું પડશે. જ્યાં સુધી અનુભવના પ્રયોગે નહીં ચડવામાં આવે ત્યાં સુધી ઓઘ સંજ્ઞા ટળવાનો કોઈ અવસર નથી, કોઈ પ્રસંગ નથી. લોકસંજ્ઞા તો જોકે એને કારણ કાર્ય એવો સંબંધ નથી, કેમ કે એ તો લોકસંજ્ઞા જુદી જુદો કારણ છે, ઉપસંજ્ઞા જુદું કારણ છે. અહીંયા તો જે જીવો આત્માનો વિચાર કરે છે એ આત્મા સમજવા માટે ઉપસંજ્ઞા ન રહે તો શું કરવું, એ વિચારવાનું, એ વિષય વિચારવાનો છે. લોક સંજ્ઞાનું પ્રકરણ જુદું છે, આ પ્રકરણ થોડું જુદું છે. પણ એમાં કાળજી રાખવી જોઈએ. જો કાળજી ન હોય, દરકાર ન હોય, તો આત્મા સંબંધી જે કાંઈ શ્રવણ વાંચન વિચાર થાય છે એ ઓગ સંજ્ઞાએ એનો નિર્ણય થઈ જાય તો એ કલ્પિત નિર્ણય છે અને તે ગ્રહિત મિથ્યાત્વનું એક સ્વરૂપ છે, કેમ કે વિષય પ્રયોજનભૂત છે. એટલા માટે જે જે તત્વજ્ઞાનના શાસ્ત્રો છે એમાં આત્મ સ્વરૂપનું નિરૂપણ છે. મન અને બુદ્ધિ દ્વારા તે આત્મ સ્વરૂપને વિચારવામાં આવે છે, પણ અનુભવ દ્વારા એને અનુભવમાં લેવાનો પ્રયત્ન કરવામાં નથી આવતો. ત્યાં ઓગ સંજ્ઞા ઉત્પન્ન થઈ આવે છે. શાસ્ત્રમાં જે આત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે તે અનુભવી પુરુષોએ કરેલું છે, અને એ નિરૂપણની પાછળ એમની પાર્શ્વભૂમિકા, એનું બેકગ્રાઉન્ડ છે એ અનુભવ છે. જે વાત અનુભવથી કહેવાયેલી છે તે વાત વગર અનુભવે સમજાય કેવી રીતે, આ સીધી સાદી સમજી શકાય એવી વાત છે. જે વાત અનુભવપૂર્વક કહેવાયેલી છે તે વાત અનુભવપૂર્વક અનુભવ જ્ઞાનમાં અનુભવ કરવી ઘટે છે તો એ અનુભવ જ્ઞાન સાચું. પણ અનુભવ જ્ઞાનને છોડીને માત્ર વિચારથી એનો નિર્ણય કરવામાં આવે તો ઓગ સંજ્ઞાએ તેની કલ્પના થાય છે, અને એ પ્રયોજનભૂત વિષયમાં બુદ્ધિપૂર્વકની નવી કલ્પનાને ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. જ્યારે મિથ્યા દર્શન વિશેષ ગાઢ થાય ત્યારે તે અગ્રહિતમાંથી ગ્રહિત થઈ જાય. આવી એક પરિસ્થિતિ ગંભીર છે આમાં. એટલે ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ પ્રવૃત્તિ કરનાર જીવની જવાબદારી વિશેષ છે કે કંઈક હું સન્માર્ગે જવાને બદલે ઉન્માર્ગે તો નથી જતો ને, અન્યથા માર્ગે તો નથી ચાલ્યો જતો ને. એવી જો કાળજી ન રાખવામાં આવે તો આ ઓગ સંજ્ઞાએ સંપ્રદાયમાં જે ગાડરિયો પ્રવાહ ચાલે છે એવો ગાડરિયા પ્રવાહમાં પોતાનો નંબર સમજી લેવા જેવો છે, એ પરિસ્થિતિ થાય. આ પુષ્ટકાળમાં કૃપાળુદેવે બહુ મહત્વની આ વાતો લખી છે, ઘણી જ મહત્વની વાત લખી છે. કેમ કે ઓગે ઓગે જીવ હાઈલ જ જાય છે, માને રાખે છે કે હું ધર્મ કરું છું અથવા ધર્મ પામવા માટે કાંઈક ને કાંઈક એના કારણને સેવું છું. સાવ ઓગ સંજ્ઞાએ ચાલવાનું બને છે. એ અમૂલ્ય એવા મનુષ્ય ભાવને ગુમાવવા જેવી વાત છે. ત્રીજું કારણ જે અસત્સંગ છે, એ સત્સંગ સિવાયના બીજા મનુષ્યોના સંગની રૂચિને અસત્સંગ કહે છે. ફરીથી, સન્માર્ગે ચડવા માટે જે સંગ કરવો ઘટે, નાની પુરુષનો અથવા મોક્ષાર્થી જીવોનો સત્સંગ કરવો ઘટે, એની રૂચિ હોવી ઘટે, એ રૂચિના અભાવમાં લૌકિક જનોનો, સગા સંબંધીનો, કોઈનો પણ સંગ કરવાની રૂચિ છે તે અસત્સંગનો પ્રસંગ છે, અને તેવી રૂચિવાળા આત્મ સ્વરૂપને વિચારવા જાય તો કલ્પના કરી બેસે. જો કેવી ગંભીરતા છે કે એક બાજુથી આત્મ સ્વરૂપને વિચારનાર છે, બીજી બાજુથી એને અસત્સંગની રૂચિ છે, અસત્સંગનો વિશેષ પ્રસંગ છે, અસત્સંગમાં વિશેષે કરીને રહે છે, તો એ આત્મ સ્વરૂપને વિચારવામાં કલ્પના થઈ જશે. એટલે સંગ દોષ છે એ આત્મ સ્વરૂપને વિચારવામાં કલ્પના થવાનું એક કારણ જાણીને કોઈનો પણ સંગ કરવાનો ની રૂચિ અથવા ભાવના એ વિશે વિશેષ ગંભીરતા રાખવી ઘટે છે. નહીંતર અસત્સંગના કારણે જીવને આત્મ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ન થાય, ઓળખાણ ન થાય, અનુભવ થવાનો પ્રશ્ન રહેતો નથી. એ એક બાજુથી આત્મસ્વરૂપને વિચારવા માટે સત્શાસ્ત્રો, સત્પુરુષના વચનો, તત્વજ્ઞાનનો અભ્યાસ વગેરે ચાલતા હોય, અને બીજી બાજુથી જેનો સંગ ન કરવા યોગ્ય હોય એવા એવાના સંગની રુચિ રહે, તો વિપરિણામ આવે છે, વિચારવામાં કલ્પના થાય છે, મતિ છે એ વિપર્યાસને ધારણ કરે છે. એટલા માટે નાની પુરુષોએ સત્સંગને બહુ મહત્વ આપ્યું છે, અને જેટલું સત્સંગને મહત્વ આપ્યું છે એટલું જ કુસંગનો જોરથી નિષેધ કર્યો છે. સત્શાસ્ત્રોને વિશે અસત્સંગ અને કુસંગનો એટલો બધો નિષેધ કર્યો છે કે સર્પનો કરડવાથી એક વખત માણસ મરે, અસત્સંગથી અનંત જન્મ મરણ વધી જાય. એક વખત અગ્નિમાં બળવાથી કે પાણીના બુડવાથી એક વખત મરણ થાય, આવા બધા દ્રષ્ટાંતો લીધા છે. પણ અસત્સંગથી કેટલું નુકસાન થાય એ કહેવું મુશ્કેલ છે. જેટલો સત્સંગનો મહિમા છે એટલો જ અસત્સંગ અને કુસંગનો નિષેધ કરેલો છે જ્ઞાની પુરુષોએ. કેમ કે જીવને સંગની અસર તરત જ આવે છે, સંગદોષ પણ તરત લાગે છે અને સંગથી ગુણ પણ તરત થાય છે. કેમ કે જીવનો યોગ્યતા નિમિત્તાધીન પરિણમવાની રહેલી છે સંસારમાં. એટલે અસત્સંગના વિષયમાં પણ વિશેષ કાળજીએ પ્રવર્તવું ઘટે છે. અત્યારના કાળને અને સંયોગોની પરિસ્થિતિ જોતા મનુષ્ય અસત્સંગથી ઘેરાયેલો છે, અથવા અસત્સંગે ઘેરો ઘાલેલો છે એમ કહીએ તો ચાલે. કેમ કે સત્સંગ અત્યંત દુર્લભ છે અત્યારે. જ્ઞાની પુરુષો તો નથી પણ મોક્ષાર્થી જીવોનો દુષ્કાળ વર્તે છે, આત્માર્થી જીવોનો દુષ્કાળ વર્તે છે. એવી જ્યાં પરિસ્થિતિ છે ત્યાં પગ મૂકતા પાપ લાગે એવી અત્યારના કાળની પરિસ્થિતિ છે. એટલે વિશેષ ગંભીરતાએ જેનો પણ સંગ કરવો તેની વિશેષ ગંભીરતાથી સંગ કરવો જોઈએ કે આ જીવ મોક્ષાર્થી છે કે નહીં, એ મોક્ષની કલ્યાણની ભાવનાવાળો છે કે નહીં, એટલું તો ઓછામાં ઓછું તપાસી લેવું જોઈએ. નહીંતર સંગદોષને અસર અને ફળ આવ્યા વિના રહેતી નથી. એક અજગર 200 ફૂટ દૂર દેખાય ને તો અહીંથી ભાગવા માંડે. મોટો 20-25 ફૂટનો આવો તોતિંગ અજગર હોય, 200-500 ફીટ દૂર જુએ તો અહીંથી એને ભય લાગે. કેમ કે આવી જતા વાર નહીં લાગે એમ એને છે. પણ અસત્સંગનો ભય નથી લાગતો, કે જે અજગરનો પણ અજગર છે આવો ભય લાગવો જોઈએ. અસત્સંગથી એટલો ભયવાન હોવો જોઈએ જી. ત્યાં જેમ ભય લાગે નિરસ થયા વિના આવી પડે, બનવા જોગ છે. અનેક પ્રકારના સંગ પ્રસંગો બનવાના છે. સમાજની વચ્ચે રહેવાનું થાય છે એટલે અસત્સંગ તો ઘણો છે, પણ પોતે અંદરથી રસ લેવો, મૂકી દેવો જોઈએ. રસ ચડી જાય તો મુસીબત ઘણી છે એની. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ તો નથી, પણ પરંપરાએ પણ મોક્ષ નથી. જે આ લોક સંબંધી જપ તપ આદિ ક્રિયા કીધી, ધર્મ સંબંધી ન કીધી, જોયું ભાઈ આટલા ઉપવાસ કરશો તો એનો ઉજવણામાં આટલું થશે. ઠીક, આ તો પ્રસિદ્ધ છે કે નહીં સંપ્રદાયમાં, તપશ્ચર્યા વગેરે જપ તપ જ કરવામાં આવે છે ને, છાપામાં જાહેરાતથી માંડીને ફોટા સંબંધથી માંડીને રથયાત્રાથી માંડીને એ બધી લોક દ્રષ્ટિએ લોકોમાં જાહેરાત થવા અર્થે લોક સંબંધી ક્રિયા છે. એ કેવી છે? માલ વિનાની છે, નિસત્વ. એમાં કાંઈ માલ નથી એમ કે છે. પરિણામના ઠેકાણા હોતા નથી. ભાવે બંધ પરિણામે બંધ છે, અને પરિણામે મોક્ષ છે. પરિણામને ખબર નથી કે કેવા પરિણામ થાય છે. માત્ર બાહ્ય ક્રિયાને સંભાળવામાં આવે છે, એની સાવધાની રાખવામાં આવે છે, એમાં કાંઈ માલ નથી. નિસત્વ ક્રિયા છે, એમાં કોઈ સત્વ જ નથી. એવી ક્રિયામાં સાક્ષાત મોક્ષ તો નથી, પણ પરંપરાએ ભવિષ્યમાં મોક્ષ થવાનો છે એ વાતમાં પણ કાંઈ માલ નથી. એમ માયના વિના, શું એમ માયના વિના, હવે નીચે લઈએ સીધું. જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. આ પોસ્ટકાર્ડમાં કૃપાળુ દેવે પોતાના સ્વરૂપનો નિશ્ચય થવામાં શું પ્રતિબંધક કારણો છે, અથવા વિપરીત નિશ્ચય થવામાં, કલ્પના થવામાં શું કારણો છે, એની ખાસ ચર્ચા કરી છે. એ કારણોને તપાસીને પોતામાં હોય તો એને દૂર કરવા ઘટે છે. એ ઉપરાંત નિસત્વ એવા અસત શાસ્ત્ર, કયું શાસ્ત્ર વાંચવું એ પણ વિવેક કરવા જેવું છે. શાસ્ત્ર કોઈ પણ પુસ્તકનું નામ મોટું રાખી લીધું હોય માટે કઈ શાસ્ત્ર છે એમ નથી. પોતાને એ શાસ્ત્રના વિષય સંબંધીની પરખ હોવી ઘટે છે કે આ વાંચવા યોગ્ય છે કે નથી વાંચવા યોગ્ય. કેટલી જવાબદારી છે, ઘણી જવાબદારી છે આની. નિસત્વ એવા અસત શાસ્ત્ર, એટલે કે સત્શાસ્ત્ર જ વંચાય, અસત શાસ્ત્ર ન વંચાય. એટલે કે જેને સમ્યક જ્ઞાન છે એવા જ્ઞાની પુરુષોના વચનો તે જ સત્શાસ્ત્ર છે. અજ્ઞાની પુરુષોના લખેલા પુસ્તકો તે સત્શાસ્ત્ર નથી, કેમ કે એને પોતાને જ આત્મજ્ઞાન નથી. સત સ્વરૂપનું જેને જ્ઞાન નથી તેની વાણી પણ સત નથી. ત્યાં સત નથી પણ કાંઈક ને કાંઈક મત છે, ને મત છે ત્યાં સત નથી. આવે છે ને, એનો એક મત છે પોતાનો, પણ એ સત નથી. કાંઈ સત તો અંદરથી જેને સત પ્રગટ્યું છે એની વાણીમાં સત છે, અને એ વાણી તે શાસ્ત્ર છે, આગમ છે. સત્પુરુષના એક શબ્દમાં અનંત આગમ રહેલા છે, એ વાત કૃપાળુ દેવે કહી છે. એક શબ્દમાં અનંત આગમ રહેલા છે, કેમ કે જીવંત આગમ એવો આત્મા એના અનુભવમાંથી નીકળેલા એ વચનો છે. આગમ બધા આત્મામાંથી જ નીકળ્યા છે, આત્માના અનુભવમાંથી જ પ્રગટ થયેલા છે. એટલે નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસદગુરુ, જેને આત્મજ્ઞાન નથી, ગુરુનો વેશ હોય માટે ગુરુ છે એમ ગુરુની કલ્પના કરવા જેવી નથી કે નિશ્ચય કરવા જેવો નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જોઈ, બાકી કુળગુરુ કલ્પના આત્મારથી નહીં જોઈ. ગુરુ તો નહીં આત્મારથી એ નથી. કેમ આત્મારથી નથી, કે પોતાને જ્ઞાન નહીં હોવા છતાં ગુરુપદે, આત્મજ્ઞાનનો અભાવ હોવા છતાં પોતે ગુરુપદે રહીને ઉપદેશ આપે છે, એ આત્મારથી પણ નથી. ગુરુ તો નથી પણ આત્મારથી પણ નથી. ચાહે તે ગમે તે વેશમાં હોય, ગમે તે લિબાસમાં હોય, પણ તે આત્મારથી પણ નથી. ગુરુનો તો સવાલ જ રહેતો નથી. આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું છે, ભલે વેશગ્રસ્ત ન હોય એમ કે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ જોઈએ, એને ગુરુ ધારવા. આત્મજ્ઞાન છે કે નહીં એ નક્કી કરવું પડે. એ પણ નિસત્વ છે. નિસત્વ એવા અસત શાસ્ત્ર અને નિસત્વ એવા અસદગુરુ, એ પણ નિસત્વ છે. જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. આત્મજ્ઞાનના અભાવમાં લખાયેલા ગ્રંથોને શાસ્ત્ર તરીકે સ્વીકારવા તે આત્મ સ્વરૂપને આવરણ કરવાનું મુખ્ય કારણ છે. આત્મજ્ઞાનનો અભાવ હોય એવાને ગુરુ તરીકે સ્વીકારવા તે પણ આત્મ સ્વરૂપને આવરણનું મુખ્ય કારણ છે. મુખ્ય કારણ છે એટલું જ નહીં, અહીંયા તો બહુ કઠોર કડક ભાષામાં વાત કરી છે કૃપાળુદેવે. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના, કેવા જાણવા, એને આત્માનું ખૂન કરનારા છે એમ કહે છે. આત્મઘાતી, ઘાત કરવું એટલે ખૂન કરવું. કેવી જબરજસ્ત વાત કરી છે. વ્યક્તિ પ્રત્યેનો કોઈનો દ્વેષ નથી. અહીંયા તો સત્ય શું છે અને અસત્ય શું છે એ વાત કરી છે, કોઈ વ્યક્તિગત વાત નથી. પણ સત્યને નિરૂપણ કરતા અસત્યવાદીને સંભવ છે કે એ પ્રિય ન લાગે અને અપ્રિય લાગે, દ્વેષ પણ થાય, એ સંભવિત છે. પણ દારૂ પીવા જેવો નથી એમ કહેતા દારૂની દુકાનવાળાને કે દારૂના કારખાનાવાળાને દુઃખ લાગે તો એનો બીજો કોઈ ઉપાય નથી. સંભવ છે કે એને એ સારું નહીં લાગે, કેમ કે એમાં એની કમાણી છે, એને સારું ન લાગે. પણ તેથી કાંઈને એને સારું રગાડવા માટે દારૂ પીવાના પીનારની પ્રશંસા કરી શકાય નહીં. એમ જ્યાં સત્યનું પ્રતિપાદન કરવામાં આવે ત્યાં અસત્યનો નિષેધ આવ્યા વગર રહેતો નથી. મહાન આચાર્યોએ જે ગ્રંથ લખ્યા છે એમાં પણ એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે સતને સ્થાપવાના વિકલ્પમાં અસતનું ઉત્થાપન આવ્યા વિના રહે નહીં. અહીંયા અસત્યનું ઉત્થાપન કર્યું છે કે નિસત્વ એવા અસત શાસ્ત્રો અને નિસત્વ એવા અસદગુરુ એ આત્મ સ્વરૂપને આવરણ કરનારના મુખ્ય નિયમિત્તો છે. પોતે સ્વીકાર્યા છે એટલે પોતાને આવરણ કરશે અને તે આત્મઘાતી છે એમ જાણવા યોગ્ય છે. એટલે એ વિશે ઘણી ગંભીરતા હોવી જોઈએ. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો એટલે પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. એ તો ઘણો દૂર ચાલ્યો જાય એમ કે છે. અસત્શાસ્ત્રોને સત્શાસ્ત્ર તરીકે સ્વીકારે, અસદગુરુને સદગુરુ તરીકે સ્વીકારે તો આત્મ સ્વરૂપને ઓળખવામાં એ ઘણો દૂર ચાલ્યો જાય. અત્યંત દુર્લભ છે એટલે ઘણો દૂર ચાલ્યો જાય, નજીક આવવાને બદલે દૂર ચાલ્યો જાય. બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે એમ કે છે, કેમ કે ઉન્માર્ગે જાય છે. પછી જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. કેવી મુશ્કેલી ઊભી થઈ કે જે જ્ઞાની પુરુષ છે, અનુભવી પુરુષ છે અને વચનો એમના કેવા છે કે પ્રગટ આત્મ સ્વરૂપને કહેનારા વચનો છે. શું આત્મ સ્વરૂપને કહેનારા વચનો છે એમને કયા? પ્રગટ આત્મ સ્વરૂપને કહેનારા વચનો છે. આત્મા પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, કેમ કે સ્વસંવેદન અનુભવમાં આવે છે. 710માં વાત લીધી છે કૃપાળુદેવે. એવા આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરનારા જે વચનો છે, પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરનારા જે વચનો છે, પાત્રતા હોય તો જીવને એના જીવ ઉપર એની અસર આવ્યા વિના રહે નહીં. એ વચનોનો પણ ઉપરના કારણોને લીધે જીવને જીવનો સ્વરૂપ વિચાર કરવાને બળવાન થતા નથી. એટલે બળવાન વચનો હોવા છતાં એના માટે બળવાન રહેતા નથી, નિષ્ફળ જાય છે, કેમ કે જીવની યોગ્યતા અયોગ્યતા બળવાન થઈ ગઈ. સત્પુરુષના વચનો કરતાં પણ જીવની અયોગ્યતા બળવાન થઈ ગઈ ત્યાં. એટલે એ વચનો પણ એને કંઈ અસર કરતા નથી. એનો અર્થ એ થાય છે કે જ્યારે અજ્ઞાન ને મિથ્યાત્વ એટલે દર્શન મોહ તીવ્ર થાય ત્યારે ઉપદેશરૂપી લાકડી વાગે નહીં. પાછળ લીધું છે કે જેને ગોદડું ઉઢીને સૂતો હોય એને શ્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી નથી. એ ગોદડું કયું છે? આ ઉન્માર્ગે ચાલ્યો જઈને મિથ્યાત્વને દ્રઢ કર્યું છે, ગ્રહિત મિથ્યાત્વમાં આવ્યો છે, એને આત્મ સ્વરૂપ કહેનારા વચનો પણ અસર કરવાના નથી. જેને ધોતિયા જેવું એટલે જેનું મિથ્યાત્વ પાતળું પડ્યું છે, ધોતિયા જેવું વસ્ત્ર ઉડ્યું છે, એને શ્રી ગુરુની લાકડી વાગે છે, ઉપદેશની લાકડીની એને અસર થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં ક્યાં ક્યાં મિથ્યાત્વ દ્રઢ થાય, ક્યાં ક્યાં મિથ્યાત્વ પાત્રવું પડે, આ બંને પડખાનો યથાર્થ વિચાર હોવો ઘટે છે. જો એનો યથાર્થ વિચાર ન હોય તો ઓગસંજ્ઞા એ જ બધું ચાલ્યા કરશે અને ઉપદેશની લાકડી કોઈ દિવસ વાગવાની નથી, એ પરિસ્થિતિ આવે. એ રીતે આ પોસ્ટકાર્ડનો વિષય ઘણો મોક્ષો માટે મહત્વનો નિરૂપણ થયેલો છે. લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા અને અસત્સંગનો ત્યાગ કરવો ઘટે છે. એ સિવાય અસત્શાસ્ત્ર અને અસદગુરુ એ પણ છોડવા ઘટે છે. કેમ કે જીવનો નિશ્ચય થવો એટલે પોતાના સ્વરૂપની ઓળખાણ થવી, એમાં મોટા પ્રતિબંધક કારણો છે. બીજ જ્ઞાન નહીં પ્રગટે, ઓળખાણ થવું એટલે બીજ જ્ઞાન છે, પછી આત્મજ્ઞાન પ્રગટવાનો સવાલ રહેતો નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી કે દર્શાવવા યોગ્ય નથી. જેણે આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું નથી, પ્રાપ્ત થવું એટલે આત્મસ્વરૂપ તો બધાને અંદરમાં છે, અનુભવમાં એની પ્રાપ્તિ ગણાય છે. ક્યાં પ્રાપ્તિ ગણાય છે? કે સ્વાનુભવ થાય તેમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ ગણાય છે, નહીંતર પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત સમાન છે. અને અનુભવ થાય તેમાં પ્રાપ્તની પ્રાપ્તિ ગણી છે. શેની પ્રાપ્તિ ગણી છે? જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ ગણી છે. તો હવે અહીંયા એવો નિર્ણય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે એટલે આત્માનુભવી પુરુષ છે, પ્રગટ છે એટલે એની અવસ્થામાં સ્વરૂપ પ્રગટ થયું છે, સ્વરૂપાકાર દશા પ્રગટ થઈ છે, આત્માકાર દશા જેની પ્રગટ વર્તે છે, તે પુરુષ વિના બીજો એટલે એનાથી અજાણ્યો. બીજો અર્થ કે આ પ્રકારે આત્મ સ્વરૂપથી જે અજાણ છે, પોતે જ અજાણ છે, તે આત્મ સ્વરૂપને યથાર્થ કહેવા યોગ્ય નથી. તે કહી શકે નહીં. તે આત્મ સ્વરૂપના વિષયમાં તે જીવ અંધારામાં ઉભેલો છે. ખરેખર કેવો આત્મા છે એને ખબર નથી, કેમ કે એનો અનુભવ ગમ્ય જે જ્ઞાન થવું જોઈએ એ જ્ઞાનનો એને અભાવ વર્તે છે. એટલે એ વિષયમાં એ બિલકુલ અંધારું જ વર્તતું હોય છે અજ્ઞાન દશાની અંદર. તે આત્મ સ્વરૂપને યથાર્થ કહેવા યોગ્ય નથી. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. પોતાની મેળે શાસ્ત્રમાં છે તો પણ આત્મકલ્યાણ ન થાય, અને આત્મભાન આત્મજ્ઞાન નથી એની પાસેથી આત્માની વાર્તા સાંભળે તો પણ આત્મજ્ઞાન ન થાય. એટલું જ નહીં, એવા સત્પુરુષ જ્ઞાની પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તેમ છતાં તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મોક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે. આત્મજ્ઞાન જેને કરવું છે, એટલે કે આત્મજ્ઞાન કરીને જેને ભવભ્રમણથી મુક્ત થવું છે, એના માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એને આત્મજ્ઞાની પુરુષથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, એ સિવાય આત્મજ્ઞાન થવાનો ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ ઉપાય નથી. આ વાત કૃપાળુદેવે સ્વાનુભવથી કરેલી છે. જાતિ સ્મરણ જ્ઞાન હોવાને લીધે પોતાને પૂર્વભવમાં થયેલા અનેક અનુભવોનો નિચોડ છે આની અંદર. આત્મસ્વરૂપ પ્રગટ છે, પ્રાપ્ત છે એવા પુરુષથી આત્મજ્ઞાન પ્રગટ્યા પહેલાં પોતાને ભૂતકાળમાં આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે ઘણો અનેક પ્રકારે અનેક વિધ પ્રકારે પોતે પરિશ્રમ કરેલો છે. અને આ જીવને યાદ નથી, પણ આ જીવે પણ ઘણો પરિશ્રમ કર્યો છે. ઊંધા માથે લટકીને તપશ્ચર્યાઓ કરી છે. તમે ન જોયું હોય પણ અન્ય મતમાં નીચે અગ્નિ સળગાવે, ઉનાળાના દિવસોમાં અગ્નિ સળગાવે અને એની વચ્ચે ઊભો રહીએ કે ઊંધા માથે શીર્ષાસન કરે, એ ગમે તે કરે, શરીરને ભાંગી નાખે, તૂટી મરે, પણ આત્મ સ્વરૂપ પ્રગટ છે એવા પુરુષથી આત્માને જાણ્યા વિના બીજો કોઈ તરવાનો ઉપાય નથી. ધર્મના માર્ગમાં અને મુમુક્ષુની ભૂમિકામાં આ પરમ સત્યને સ્વીકાર્યા વિના બીજો કોઈ છૂટકો નથી. કેટલાક સ્વચ્છંદ પરિણામી જીવો એમ વિચારે છે કે આ તો નિમિત્તાધીન દ્રષ્ટિની વાત છે, પણ નિમિત્તાધીન પરિણમન 24 કલાક ચાલે છે. કોઈનું પરિણમન 1 સેકન્ડ તો બતાવો કે નિમિત્તાધીન નથી, 1 સેકન્ડ બતાવી દો. હવે અહીંયા જ્યાં આત્મકલ્યાણનો માર્ગ અને આત્મ સ્વરૂપને દર્શાવનારા નિમિત્તો સત્પુરુષ જેવા, જ્ઞાની પુરુષ જેવા કોઈ મળે, એને સ્વચ્છંદથી નિમિત્તાધીનપણું ગણીને દૂર કરવું એ ખરેખર બહુ મોટા કમભાગ્યની નિશાની છે. નહીતર જૂરણા કરીને એ સત્પુરુષને શોધે. કેવી રીતે શોધે? આગળ આવી ગયું છે 95 માર્કમાં. તે માટે દ્રઢ થઈને જૂર્યા વિના માર્ગના અંશનો માર્ગની દિશાના અંશનો એક અંશનું પણ ભાન થઈ શકે એવું નથી. આ પરમ સત્ય સમજાવવું ઘટે છે. સત્પુરુષ જોઈશે જોઈશે ને જોઈશે, એના વગર આત્મા જાણ્યો છે વાંચીને સાંભળીને વિચારીને એ કલ્પના જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. જરા એ કલ્પના એમાં ચડવા જેવું નથી કે મને જ્ઞાન છે કે મને સમજાણું છે. તેથી તે આત્મારૂપ પુરુષના સત્સંગની, કેવા પુરુષ કયા? જ્ઞાનીને આત્મારૂપ પુરુષ છે એ મનુષ્ય રૂપે નથી, ઠીક, આત્મારૂપે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી ક્રિયા પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. વ્યવહારમાં ઊભો છો તો વ્યવહાર કર્યા વિના નહીં ચાલે, પણ છૂટવા માટે કરવો, બંધાવવા માટે કરવો નહીં. હવે છૂટવા માટે કઈ રીતે કરી શકે? કે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી હોય તો. નહીતર સાચી ઉદાસીનતા નહીં આવે. આત્મ સ્વરૂપ પ્રગટ નથી એટલે સાચી ઉદાસીનતા નથી, પૂર્ણતાનું લક્ષ્ય નથી માટે સાચી ઉદાસીનતા નથી. પણ સત્પુરુષની કામના, સત્સંગની નિરંતર કામના હોય તો ઉદાસીનતા આવે, તો તે યથાર્થ છે. અને એ કામના પૂર્વક ઉદાસીનતા આવી હોય પછી જે વ્યવહારના કાર્યો છે એ કરવામાં આવે તો એનાથી છૂટવાનો અવસર છે, નહીતર એનાથી છૂટવાનો અવસર નથી. એવી રીતે વ્યવહાર કરવો કે જે વ્યવહાર કાર્યમાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવા યોગ્ય નથી. જરા વિશેષ વાત ફરીથી લઈશું આ સમયે, અત્યારે થઈ ગયો છે.